એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે રોકાણની દુનિયાને એમ કહી શકાય કે પાયામાંથી બદલી નાખી. પુસ્તકનું નામ છે સિક્યોરિટી એનાલિસિસ.
હા, બિલકુલ. અને રસપ્રદ વાત એ છે કે આ પુસ્તક લગભગ 90 વર્ષ પહેલા લખાયું હતું.
ખરેખર 90 વર્ષ? તો પણ આજે એ આટલું બધું પ્રસ્તુત કેમ છે? મતલબ આજના બજાર માટે એમાં શું છે?
જુઓ, વાત એમ છે કે આજકાલ બજાર કેટલું અસ્થિર હોય છે, નહીં? બધા ભાવનાઓના આધારે ખરીદી વેચાણ કરતા હોય છે.
હા, ડર અને લાલચ એ જ ચાલે છે બધે.
બસ એ જ. આવા સમયમાં આ પુસ્તકના જે મૂળભૂત સિદ્ધાંતો છે, જેમ કે તમારી મૂડી સાચવવી એટલે કે નુકસાન ટાળવું, અને સમજી વિચારીને પૂરા વિશ્લેષણ પછી જ રોકાણ કરવું, એ બહુ જ મહત્વના બની જાય છે.
એટલે એક રીતે દીવાદાંડી જેવું કામ આપે.
બરાબર. અને સૌથી અગત્યનું એ આપણને શીખવે છે કે રોકાણ શું છે અને સટ્ટો શું છે. એ બે વચ્ચેની જે પાતળી ભેદરેખા છે ને, એ સમજવી આજે કદાચ પહેલા કરતાં પણ વધારે જરૂરી છે.
અને આ પુસ્તક જેમણે લખ્યું એ લેખકો પણ કંઈ જેવા તેવા નહોતા. બેન્જામિન ગ્રેહમ, એમને તો વેલ્યુ ઇન્વેસ્ટિંગના પિતામાં કહે છે ને?
હા હા, બિલકુલ. એ માત્ર પ્રોફેસર નહોતા, કોલંબિયા બિઝનેસ સ્કૂલમાં ભણાવતા હતા, પણ ખુદ એક સફળ રોકાણકાર પણ હતા. એમનો અનુભવ બહુ મોટો હતો.
અને પેલી 1929ની મહામંદી, એમણે એનો સામનો કર્યો હતો. બરાબર
બરાબર. અને એ ભયાનક અનુભવે જ એમની રોકાણ ફિલોસોફી ઘડી. નફો થાય કે નહીં એ પછીની વાત, પહેલાં તમારી મૂડી સુરક્ષિત રહેવી જોઈએ, નુકસાન ન થવું જોઈએ, આ એમનો મુખ્ય મંત્ર હતો.
અને એમના સાથી ડેવિડ ડોડેડ.
હા, ડેવિડ ડોડ પણ કોલંબિયામાં જ પ્રોફેસર હતા. આ જોડી ખરેખર શું કહેવાય, કમાલની હતી. ગ્રેહમ પાસે બજારનો સીધો કઠોર અનુભવ હતો,
પેલો પ્રેક્ટિકલ નોલેજ જેને કહીએ.
હા, અને ડોડ પાસે ઊંડી શૈક્ષણિક સૂઝબૂઝ, વિશ્લેષણ કરવાની ક્ષમતા. એમણે સાથે મળીને 1920ના દાયકામાં જે સટ્ટાકીય માહોલ હતો, અને પછી જે મોટો ક્રેશ આવ્યો,
હા 1929નો ક્રેશ,
એ પછી એમણે વિચાર્યું કે રોકાણ માટે કોઈ તાર્કિક, કોઈ પદ્ધતિસરની રીત હોવી જોઈએ, એક સુરક્ષિત માળખું, અને એમણે બનાવ્યો.
અને એ એટલું સફળ રહ્યું કે વોરેન બફેટ જેવા લોકો પણ એમના શિષ્ય ગણાય છે.
એ જ તો વાત છે, એ જ એમની વિચારધારાની તાકાત બતાવે છે.
તો ટૂંકમાં કહીએ તો આ પુસ્તક શું કહેવા માંગે છે, એનો મુખ્ય સંદેશ શું છે?
જો, પુસ્તકની શરૂઆત જ એકદમ સ્પષ્ટ વ્યાખ્યાથી થાય છે. રોકાણ એટલે શું? લેખકો કહે છે, રોકાણ એક એવી પ્રવૃત્તિ છે જેમાં 3 વસ્તુ હોવી જ જોઈએ. પહેલું, સંપૂર્ણ વિશ્લેષણ. બીજું, તમારી મૂડીની સુરક્ષા. અને ત્રીજું, પર્યાપ્ત વળતરની અપેક્ષા.
ઓકે, વિશ્લેષણ, સુરક્ષા અને વળતર.
હા, જો આ 3માંથી એક પણ ખૂટતું હોય તો તમે જે કરી રહ્યા છો એ રોકાણ નથી, એ સટ્ટો છે, પછી ભલે તમે એને ગમે તે નામ આપો.
એટલે એમ જ કે કોઈ શેરનો ભાવ વધશે એવું લાગે ને લઈ લઈએ, એ સટ્ટો કહેવાય. કારણ કે એમાં પેલું વિશ્લેષણ ને સુરક્ષા કદાચ ના હોય.
બરાબર સમજ્યા. પુસ્તકનો મુખ્ય ભાર એ છે કે નિર્ણયો લાગણી કે બજારના ટ્રેન્ડ પર નહીં, પણ કંપનીના નાણાકીય પત્રકોના ઊંડાણપૂર્વક આંકડાકીય વિશ્લેષણ પર આધારિત હોવા જોઈએ. આ વિશ્લેષણથી શું મળે? એનાથી મળે કંપનીની આંતરિક કિંમત, એટલે કે ઇન્ટ્રિન્સિક વેલ્યુ.
આંતરિક કિંમત એટલે એની સાચી કિંમત, બજાર ભાવ નહીં.
હા, બજાર ભાવ તો રોજ બદલાય, પણ ધંધાની પોતાની એક સાચી કિંમત હોય છે, એના આંકડાઓ, એની અસ્કરિયામતો, એની કમાણી કરવાની ક્ષમતાના આધારે, એનો અંદાજ એટલે આંતરિક કિંમત.
ઓકે, અને પછી?
અને પછી આવે છે સફળ રોકાણનો મંત્ર. એ છે કે તમારે શેર કે બોન્ડ ત્યારે જ ખરીદવા જ્યારે એનો બજાર ભાવ એની આંતરિક કિંમત કરતાં નોંધપાત્ર રીતે ઓછો હોય.
ઓછો હોય? કેટલો ઓછો?
નોંધપાત્ર રીતે. આ જે તફાવત છે આંતરિક કિંમત અને તમારી ખરીદ કિંમત વચ્ચેનો ગાળો, એને જ ગ્રેહામે કહ્યું માર્જિન ઓફ સેફ્ટી, સલામતીનો ગાળો. આ જ તમારી ખરી સુરક્ષા છે.
માર્જિન ઓફ સેફ્ટી, આ શબ્દ મેં સાંભળ્યો છે, ઘણો મહત્વનો લાગે છે. તો પુસ્તક આ સિદ્ધાંતો સમજાવીને પછી આગળ કઈ રીતે વધે છે?
એ બહુ પદ્ધતિસર આગળ વધે છે. પહેલા આ પાયાના સિદ્ધાંતો સમજાવે, પછી જુદા જુદા પ્રકારના રોકાણ સાધનો એટલે કે સિક્યોરિટીઝનું વિશ્લેષણ કેમ કરવું એ શીખવે.
એટલે શરૂઆત ક્યાંથી કરે?
શરૂઆત સૌથી સુરક્ષિત ગણાતા રોકાણથી, એટલે કે બોન્ડ્સથી. પછી આવે પ્રેફર્ડ સ્ટોક્સ, અને છેલ્લે આવે કોમન સ્ટોક્સ એટલે કે સામાન્ય શેર, જેના વિશ્લેષણમાં સૌથી વધુ ધ્યાન રાખવાનું હોય.
એટલે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ જેવું?
હા, કહી શકાય. એમાં બધું જ આવી જાય. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કેમ વાંચવા, કંપની ખરેખર કેટલું કમાય છે, અર્નિંગ પાવર કેમ સમજવો, બોન્ડમાં કયા કયા રક્ષણાત્મક કરાર જોવા, શેરનું મૂલ્યાંકન એની અસ્કયામતો અને કમાણીના આધારે કેમ કરવું, અને પેલો માર્જિન ઓફ સેફ્ટીનો સિદ્ધાંત તો કેન્દ્રમાં જ રહે.
મતલબ કે રોકાણને એક ગંભીર બિઝનેસ જેવી પ્રવૃત્તિ તરીકે જોવાનું શીખવે છે, જુગાડ તરીકે નહીં.
બિલકુલ, એ જ મુખ્ય હેતુ છે.
ચાલો થોડું વધારે ઊંડાણમાં જઈએ. પુસ્તકનો પહેલો ભાગ, ભાગ એક, સર્વેક્ષણ અને અભિગમ, એમાં પેલી રોકાણ અને સટ્ટાની વ્યાખ્યા છે. પણ આ આંતરિક કિંમત વિશે શું કહે છે? કોઈ ફિક્સ નંબર હોય?
ના ના, એ જ ખાસ વાત છે. લેખકો સ્પષ્ટ કહે છે કે આંતરિક કિંમત કોઈ ગણિતનો પાક્કો જવાબ નથી. એ એક અંદાજ છે, એક રેન્જ છે, જે તથ્યો અને વિશ્લેષણના આધારે મળે છે. અહીં ફરીથી પેલા ત્રણ પાયાના સિદ્ધાંતો, વિશ્લેષણ, સુરક્ષા, વળતર પર ભાર મૂકવામાં આવે છે.
સમજાયું. પછી ભાગ બે છે, નિશ્ચિત આવકવાળા રોકાણો એટલે કે બોન્ડ્સ પર. એમાં શું જોવાનું?
બોન્ડ્સમાં મુખ્ય મંત્ર છે સલામતી પહેલા. અહીં નફો કમાવા કરતાં નુકસાન ટાળવા પર વધુ ધ્યાન છે. મુખ્ય સવાલ એ છે કે કંપની વ્યાજ અને મુદ્દલ નિયમિત ચૂકવી શકશે કે નહીં.
હા, એ જ મહત્વનું છે બોન્ડમાં તો.
છે તો કવરેજ 5 ગણું થયું. આ સારું કહેવાય. અહીં રક્ષણાત્મક વિચારસરણી મુખ્ય છે.
ઓકે, એટલે બોન્ડમાં તો મુખ્ય ફોકસ સુરક્ષા, પણ પછી ભાગ 3 કંઈક જુદું કહે છે. સટ્ટાકીય લક્ષણોવાળી સિનિયર સિક્યુરિટીઝ, આ વળી શું છે? કન્વર્ટેબલ બોન્ડ્સ જેવા?
હા, બરાબર. આ એવા સાધનો છે જે થોડા બોન્ડ જેવા, થોડા શેર જેવા, હાઇબ્રિડ. જેમ કે કન્વર્ટેબલ બોન્ડ્સ, જે ભવિષ્યમાં શેરમાં બદલી શકાય, અથવા પ્રેફર્ડ સ્ટોક્સ. ગ્રેહમ અને ડોળ આવા સાધનો માટે બહુ ઉત્સાહી નહોતા.
કેમ? એમાં શું વાંધો હતો?
એમનું માનવું હતું કે આ સાધનોમાં ઘણીવાર બંને દુનિયાના ગેરફાયદા ભેગા થાય છે. મતલબ, એમાં બોન્ડ જેવી પાકી કાનૂની સુરક્ષા ઓછી હોય, અને સામાન્ય શેર જેવી અમર્યાદિત વૃદ્ધિની શક્યતા પણ ન હોય.
એટલે ન ઘરના ન ઘાટના જેવું
કંઈક અંશે. હા, એમની સલાહ હતી કે આવા જટિલ સાધનોને બરાબર સમજીને જ હાથ નાખવો, એને એના મૂળ ઘટકોમાં તોડીને જોવું. આમાં નિશ્ચિત આવક કેટલી છે અને ઇક્વિટી જેવો ભાગ કેટલો છે, અને જો પૂરી સમજણ ન પડે
તો દૂર રહેવું સારું.
બરાબર. અહીં બૌદ્ધિક પ્રામાણિકતાનો મુદ્દો આવે છે. જે નથી સમજાતું એમાં પડવું નહીં, ભલે ગમે તેટલું આકર્ષક લાગે.
આ બહુ અગત્યની સલાહ છે ખરેખર.
અને હવે આવે છે એ ભાગ જેની સૌથી વધુ ચર્ચા થાય છે, ભાગ 4, કોમન સ્ટોક રોકાણનો સિદ્ધાંત. આ જ વેલ્યુ ઇન્વેસ્ટિંગનું હાર્દ છે, નહીં?
બિલકુલ. આ ઇક્વિટી રોકાણ માટેની એમની મુખ્ય ફિલોસોફી છે. અહીં ભાર એ વાત પર છે કે સ્ટોકનું મૂલ્ય ભવિષ્યની કલ્પનાઓ પર નહીં,
મોટી મોટી ગ્રોથ સ્ટોરીઝ પર નહીં,
હા એના પર નહીં, પણ ધંધાની જે વાસ્તવિકતા છે, એટલે કે એની સાબિત થયેલી કમાણી શક્તિ અને એની પાસે જે અસ્કયામતો છે એના મૂલ્ય પર આધારિત હોવું જોઈએ. ભવિષ્યની આગાહીઓ તો સટ્ટો છે, કારણ કે એ અનિશ્ચિત છે.
તો પછી આ વાસ્તવિકતા, આ મૂલ્ય માપવું કેવી રીતે? કોઈ રીત ખરી? હા, મુખ્યત્વે 2 રીતો પર ભાર મૂક્યો છે એમણે. પહેલી, અસ્કયામતો દ્વારા મૂલ્યાંકન. આમાં શું કરવાનું? કંપનીની બેલેન્સ શીટ જોવાની, એની નેટ એસેટ વેલ્યુ કેટલી છે, અથવા લિક્વિડેશન વેલ્યુ, એટલે કે જો આજે કંપની બંધ થાય તો બધું વેચીને દેવું ચૂકવ્યા પછી શું વધે. આમાં જ પેલી ફેમસ નેટ નેટ સ્ટ્રેટેજી આવે છે, એટલે કે એવી કંપની શોધવી જેનો શેર એની નેટ કરંટ એસેટ્સ એટલે કે ચાલુ મિલકતો માઇનસ બધું જ દેવું કરતાં પણ સસ્તો મળતો હોય. ગ્રેહમ કહેતા કે આમાં નુકસાન જવાની શક્યતા બહુ ઓછી.
વાહ.
અને બીજી રીત.
બીજી અને વધુ પ્રચલિત રીત છે કમાણી શક્તિ દ્વારા મૂલ્યાંકન. આમાં છેલ્લા ઘણા વર્ષોની, ધારો કે 7 થી 10 વર્ષની સરેરાશ કમાણી જોવાની. જેથી કોઈ એકાદ સારા કે ખરાબ વર્ષની અસર ઓછી થઈ જાય.
એટલે એક નોર્મલ નફો શોધવાનો.
બરાબર. પછી આ સરેરાશ કમાણીને એક વાજબી, બહુ આશાવાદી નહીં એવા પીઈ રેશિયો, પ્રાઇસ ટુ અર્નિંગ્સ રેશિયો વડે ગુણવાનું. એનાથી જે આંકડો મળે એ આંતરિક કિંમતનો અંદાજ. આ જ વિચાર છે કે કિંમત એ છે જે તમે ચૂકવો છો, મૂલ્ય એ છે જે તમને મળે છે. આ પદ્ધતિઓ રસપ્રદ છે, પણ આ બધું કરવા માટે પેલા આંકડા એટલે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બરાબર સમજવા પડે. ભાગ 5 આના પર જ છે ને, આવક ખાતું અને બેલેન્સ શીટનું વિશ્લેષણ.
હા, આ ભાગ એટલે જાણે કે ટૂલ કિટ, પ્રેક્ટિકલ ગાઈડ. એ શીખવે છે કે કંપની જે આંકડા બતાવે છે એને સીધે સીધા માની ન લેવા. તમારે એક, શું કહેવાય, નાણાકીય જાસૂસ બનવું પડે.
જાસૂસ એટલે?
એટલે કે ઊંડા ઉતરવું પડે. કંપનીએ જે નફો બતાવ્યો છે એ કેવી રીતે આવ્યો? શું એમણે ઘસારો ગણવાની રીત બદલી? ઇન્વેન્ટરી કેવી રીતે ગણી છે? લાઇફો, ફીફો, એનાથી નફા પર શું અસર પડી? કોઈ એવી મોટી આવક કે ખર્ચ છે જે આ એક જ વાર થયા છે?
ઓહો, એટલે ખાલી ઉપરના આંકડા નહીં પણ એની પાછળની કહાણી સમજવી પડે.
બરાબર. આ કામ મહેનત માંગી લે છે અને થોડું શંકાશીલ રહેવું પડે. મેનેજમેન્ટ જે કહે એ બધું જ સાચું માની ન લેવાય.
સમજાયું. અને છેલ્લે ભાગ 6, કિંમત અને મૂલ્ય વચ્ચેની વિસંગતતાઓ અને માર્જિન ઓફ સેફટી. આ બધાને જોડે છે?
આ એક રીતે આખા પુસ્તકનો સાર છે. એ કહે છે કે બજાર હંમેશા કાર્યક્ષમ નથી હોતું. લોકો લાગણીમાં આવીને, ડરીને કે લોભાઈને શેર્સને ખોટા ભાવે ખરીદે વેચે છે, ક્યારેક બહુ મોંઘા, ક્યારેક સાવ સસ્તા.
એટલે બજાર ભૂલો કરે છે.
હા, અને આ ભૂલો જ શિસ્તબદ્ધ રોકાણકાર માટે તક છે. પણ આ તકનો લાભ લેવા માટે પેલો માર્જિન ઓફ સેફટી જરૂરી છે. જો તમે અંદાજેલા મૂલ્ય કરતાં ઘણા ઓછા ભાવે ખરીદી કરી હોય તો પછી ભલે તમારા અંદાજમાં થોડી ભૂલ હોય કે અર્થતંત્ર ખરાબ થાય, તો પણ તમે સુરક્ષિત રહો છો.
એક બફર જેવું કામ કરે.
બરાબર.
એક કુશન.
અહીં ખાસ પરિસ્થિતિઓની પણ વાત છે, જેમ કે કોઈ કંપની બીજી કંપની સાથે ભળી રહી હોય કે લિક્વિડેશનમાં જઈ રહી હોય. આવા કિસ્સામાં વળતર બજારના મૂળ પર ઓછું અને એ ચોક્કસ ઘટના પર વધુ આધાર રાખે છે.
તો આખા પુસ્તકમાંથી જે મુખ્ય વિચારો કે સંદેશા તારવવા હોય તો કયા કહી શકાય? મારા માટે તો પહેલો એ છે કે મૂલ્ય અને કિંમત અલગ છે.
ચોક્કસ. બજાર ભાવ અને ધંધાની સાચી કિંમત એ બે હંમેશા સરખા ન હોય, અને વિશ્લેષણ આ તફાવત સમજવામાં મદદ કરે છે.
બીજો, પેલો માર્જિન ઓફ સેફટી, સલામતીનો ગાળો.
હા, એ તો શું કહેવાય, પાયાનો સિદ્ધાંત છે. ભૂલો અને અનિશ્ચિતતા સામેનું શ્રેષ્ઠ રક્ષણ. રોકાણે કોઈ ચોકસાઈની રમત નથી, પણ સંભાવનાઓની રમત છે. માર્જિન ઓફ સેફટી એ સંભાવનાઓને તમારી તરફેણમાં લાવે છે.
ત્રીજું, લાગણીઓ પર કાબૂ અને આંકડા પર ફોકસ, એટલે કે પરિમાણાત્મક વિશ્લેષણ. બજાર શું કહે છે એના કરતાં કંપનીના આંકડા શું કહે છે એ વધુ મહત્વનું.
બરાબર. ચોથો મુદ્દો, ધીરજ અને લાંબા ગાળાનો વિચાર. રોકાણ ઝડપથી પૈસા બનાવવાની સ્કીમ નથી. તમારે ધંધાના માલિક તરીકે વિચારવાનું છે અને લાંબો સમય આપવો પડે.
હા, સમય આપવો પડે. અને પાંચમો, પેલી શંકાશીલતા, ખાસ કરીને ભવિષ્યની આગાહીઓ અને બહુ ઝડપી ગ્રોથની વાતો માટે સાબિત થયેલા તથ્યો પર વધુ ભરોસો.
અને આ બધા સાથે પેલી માનસિકતા, રોકાણકાર એટલે ધંધાનો સહમાલિક. તમે ખાલી કાગળ નથી ખરીદતા, એક જીવંત ધંધામાં હિસ્સો ખરીદો છો. આ વિચાર જ બધું બદલી નાખે છે.
પુસ્તકમાં કેટલાક વાક્યો એવા છે જે ખરેખર યાદ રહી જાય તેવા છે. પેલી રોકાણની વ્યાખ્યા જ કેટલી ધારદાર છે.
હા, રોકાણ એક એવી કામગીરી છે જે સંપૂર્ણ વિશ્લેષણ પર મુદ્દલની સલામતી અને પર્યાપ્ત વળતરનું વચન આપે છે. આ જરૂરિયાતોને પૂર્ણ ન કરતી કામગીરી સટ્ટાકીય છે. એકદમ સ્પષ્ટ. વિશ્લેષણ, સુરક્ષા, વળતર ન હોય તો સટ્ટો, બસ.
અને બજાર માટે પેલું રૂપક.
હા,
ટૂંકા ગાળામાં બજાર એક વોટિંગ મશીન છે,
પરંતુ લાંબા ગાળે તે એક વજન કાંટો છે.
શું વાત છે! મતલબ કે ટૂંકા ગાળામાં તો જે પોપ્યુલર હોય એ ચાલે, વોટિંગની જેમ. પણ લાંબે ગાળે બજાર કંપનીનું સાચું વજન, એનું સાચું મૂલ્ય પારખી જ લે છે, વજન કાંટાની જેમ. એટલે જ ફંડામેન્ટલ એનાલિસિસ મહત્વનું છે.
અને માર્જિન ઓફ સેફ્ટી માટે પણ એક સરસ વાક્ય છે. માર્જિન ઓફ સેફ્ટી હંમેશા ચૂકવેલ કિંમત પર આધાર રાખે છે.
બહુ જ ગહન વાત. સલામતી સારી કંપની ખરીદવાથી એટલી નથી આવતી જેટલી તેને યોગ્ય એટલે કે સસ્તી કિંમતે ખરીદવાથી આવે છે. તમે દુનિયાની બેસ્ટ કંપની પણ જો ખોટા ભાવે ખરીદો તો એ જોખમી રોકાણ બની શકે છે. કિંમત બહુ મહત્વની છે.
અને છેલ્લું, વિશ્લેષણનો હેતુ શું હોવો જોઈએ?
વિશ્લેષણ ભેદક હોવું જોઈએ, ભવિષ્યવાણી કરનારું નહીં.
બરાબર. આપણું કામ ભવિષ્ય જાણવાનું નથી, એ શક્ય પણ નથી. આપણું કામ છે વર્તમાનની વાસ્તવિકતાને, જે આંકડા અને માહિતી ઉપલબ્ધ છે એના આધારે ઊંડાણપૂર્વક સમજવાનું, ભેદક બનવાનું, ભવિષ્યવેત્તાને.
આ બધા સિદ્ધાંતો આમ તો રોકાણકારો માટે છે, પણ સામાન્ય માણસ માટે આજના સમયમાં આ પુસ્તકમાંથી શું શીખવા જેવું છે?
અરે ઘણું બધું. સૌથી મોટો ફાયદો તો વિચારવાની રીત બદલાય છે. શેરબજારને જુગાર નહીં પણ ધંધામાં ભાગીદારી તરીકે જોતા શીખીએ છીએ.
હા, એ માઇન્ડસેટ શિફ્ટ બહુ મોટો છે.
બીજું, નાણાકીય સાક્ષરતા વધે છે. કંપનીના રિપોર્ટ શું કહે છે, દેવું એટલે શું, નફો કેવી રીતે ગણાય, આ બધું સમજતા થઈએ છીએ. અને ખરીદ વેચાણ માટે એક શિસ્ત આવે છે. ભાવો પાછળ દોડવાને બદલે મૂલ્ય શોધવાની વૃત્તિ કેળવાય છે.
અને મને લાગે છે કે એ ભાવનાત્મક રીતે પણ મજબૂત બનાવે છે. જ્યારે બધા ડરીને વેચતા હોય ત્યારે જો તમારું વિશ્લેષણ કહેતું હોય કે ભાવ સારો છે અને માર્જિન ઓફ સેફ્ટી છે તો તમે ખરીદી શકો.
અને જ્યારે બધા લોભમાં આવીને ખરીદતા હોય ત્યારે તમે દૂર રહી શકો. આ કંટ્રોલ બહુ જરૂરી છે.
સાચી વાત છે.
અને આ વિચારો ખાલી શેરબજાર પૂરતા નથી. તમે ઘર ખરીદો, ગાડી લ્યો કે કોઈ પણ મોટો નાણાકીય નિર્ણય લો, આ સવાલો પૂછી શકાય. આનું સાચું મૂલ્ય શું? હું શું કિંમત ચૂકવી રહ્યો છું? શું પૂરતું માર્જિન ઓફ સેફ્ટી છે? આ વિચારસરણી બધે જ કામ લાગે.
આટલી બધી ચર્ચા પછી જો મારે કહેવું હોય કે મારા માટે સૌથી મોટો બોજ શું છે તો એ પેલો માર્જિન ઓફ સેફ્ટીનો વિચાર જ છે. આપણે ગમે તેટલું વિશ્લેષણ કરીએ ભૂલ તો થઈ શકે, ભવિષ્ય કોઈએ જોયું નથી, પણ જો આપણે ખરીદી વખતે જ સલામતીનો ગાળો રાખ્યો હોય તો ભૂલ થાય તો પણ બચી જવાય, એ આપણું રક્ષણ કવચ છે.
અને મારા માટે પેલી બૌદ્ધિક પ્રામાણિકતા અને ભવિષ્યની આગાહીઓ પર આધાર ન રાખવાની વાત, એ સ્વીકારવું કે મને નથી ખબર કે કાલે શું થશે, અને એટલે જ વર્તમાનના તથ્યો અને સાબિત થયેલી બાબતો પર ધ્યાન આપવું. આ માટે ખરેખર શિસ્ત જોઈએ, પણ લાંબા ગાળે આ જ સાચો રસ્તો છે.
ટૂંકમાં કહીએ તો સિક્યોરિટી એનાલિસિસ આપણને શીખવે છે કે સફળ રોકાણ કોઈ નસીબનો ખેલ નથી કે કોઈ જાદુ નથી.
હા, એ એક શિસ્ત છે, એક પદ્ધતિ છે,
જે વિશ્લેષણ, ભાવનાત્મક નિયંત્રણ, મૂલ્ય પર ધ્યાન, ધીરજ અને સલામતી આ બધાના સંયોજનથી બનેલી છે. અને સારી વાત એ છે કે આ શિસ્ત શીખી શકાય છે.
અને એના સિદ્ધાંતો આજે 90 વર્ષ પછી પણ એટલા જ સુસંગત છે, કારણ કે એ માનવ સ્વભાવો અને બજારની સાયકોલોજી પર આધારિત છે, અને એ વસ્તુઓ સદીઓથી બહુ બદલાઈ નથી. એટલે જ આ પુસ્તક આજે પણ બજારના ઘોંઘાટ વચ્ચે આપણને એક સ્થિર અને તર્કસંગત માર્ગદર્શન આપે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.